તારીખ 19/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 125 થી 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 71.
શક્તિરૂપ અને વ્યક્તિરૂપ ભાવનો તફાવત છે. બંને ભાવ છે, શક્તિરૂપ પણ એક ભાવ છે અને વ્યક્તિરૂપ પણ એક ભાવ છે. પર્યાય ભાવ છે એ વ્યક્તિરૂપ છે, દ્રવ્ય છે એ શક્તિરૂપ છે. એક સમય પછી એકત્રિત એટલે શક્તિરૂપ ભાવ હોય છે, સૂક્ષ્મ હોય છે, અવ્યક્ત હોય છે. વ્યક્તિરૂપ ભાવ વ્યક્ત હોવાથી સ્થૂળ હોય છે, એટલે પણ સ્થૂળ અને વ્યક્ત ભાવનો ખ્યાલ આવે એ જલ્દી આવે, સહેજે આવે. અવ્યક્તનો અને શક્તિરૂપ ભાવનો ખ્યાલ એટલે બંને ભાવમાં જે તફાવત છે એ તફાવતને કારણે પણ એ ખ્યાલમાં ન આવે તે સંબંધિત છે. તેમ છતાં નંબર શક્તિને લેવાનું હોવાથી ભલે અવ્યક્ત હોય અને શક્તિરૂપ હોય, સૂક્ષ્મ હોય, તો પણ તેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો કેવી રીતે ગ્રહણ કરવું આ સમસ્યાનો સમાધાન આ ઉત્તરની અંદર એ જ્ઞાનની પર્યાય ખ્યાલમાં આવે છે, પણ જ્ઞાન સ્વભાવ કેમ ખ્યાલમાં નથી આવતો, આટલો પ્રશ્ન છે. તો એ તો એ પણ કારણ છે કે પર્યાય વ્યક્ત છે અને સ્વભાવ અવ્યક્ત છે, પર્યાય સ્થૂળ છે અને સ્વભાવ સૂક્ષ્મ છે, એક વ્યક્તિ છે એક શક્તિ છે. એટલે એમ બનવાનો સંભવ છે, તો પણ જેને દ્રવ્ય સ્વભાવનું ગ્રહણ કરવું છે એવી જેની જિજ્ઞાસા કે ભાવના છે એને કેવી રીતે એનું ગ્રહણ કરવું એ સમાધાન ઉત્તરમાં આવે છે. અથવા દ્રવ્ય અવ્યક્ત હોવા છતાં દ્રવ્યનું આલંબન કેવી રીતે લેવું એ સમસ્યાનું સમાધાન. કેમ કે વિકલ્પમાં ઉભેલો મુમુક્ષુ જીવ એને સમજણ તો એ ખ્યાલમાં તો એ વાત આવી કે અવલંબન ત્રિકાળી દ્રવ સ્વભાવનું લેવું જોઈએ, અને એ અવલંબન લેવા માટે ત્રિકાળી હું ત્રિકાળી છું, અપરિણામી છું, ક્રોધ છું, એમ વિકલ્પ કરે છે. અને વિકલ્પ કરે છે તો પણ અવલંબન તો થતું નથી, આવતું નથી, માત્ર વિકલ્પમાં જ રહી જવાય છે. અથવા વિકલ્પનું જ અવલંબન ચાલુ રહે છે, પર્યાયનું અવલંબન હોવાથી વિકલ્પનું જ અવલંબન ચાલુ રહે છે. તો એ પર્યાયનું અવલંબન છોડીને દ્રવ્યનું અવલંબન કેવી રીતે લેવું એમને બહુ સારી રીતે પૂરી થાય છે. જો ઉઘાડ મેં ન્યાય છે ખ્યાલ મેં આયા તો વો ખ્યાલ વાલી જ્ઞાન પર્યાય ભી પૂરી આધાર પર ખડી છે. તો વો આધાર વાલી વસ્તુ ક્યાં હૈ, શું કહે છે કે જે ઉઘાડથી જે જ્ઞાનના ઉઘાડમાં ન્યાય છે ખ્યાલમાં આવ્યું કે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. પર્યાય સંબંધીના ન્યાયથી પર્યાયનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું, દ્રવ્ય સંબંધીના ન્યાયથી દ્રવ્યનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું. કાર્ય તો મુખ્ય જ્ઞાન કરે છે, તો એ જ્ઞાન પર્યાય છે એ એટલી અધર છે કે એ જ્ઞાન પર્યાય કોઈ વસ્તુની અવસ્થા છે. અહીં સુધી જ્ઞાનમાં પહોંચ આવવી જોઈએ. જેમ કે આ લાકડું છે, એની આ સફેદાઈનું પર્યાય છે, દ્રષ્ટાંત લઈએ આપણે. ભલે એના પર લગાડેલું છે સફેદ, પણ આ સફેદાઈનું અત્યારે લાકડું સફેદ છે, કે આ લાકડું પીવા રંગનું છે, સફેદ સફેદ રંગનું છે. તો જે સફેદ અવસ્થા છે એ લાકડા વગરની છે કે લાકડાની છે? જો કોઈ એમ કે અમને સફેદ તો દેખાય છે પણ લાકડું છે એ જ નથી દેખાતું, એ ચીજ નથી દેખાતું, સફેદ પણ જ દેખાય છે, દૂરથી મંદિરની શિખર દેખાય છે સફેદ, મંદિરની શિખર સફેદ હોય છે, તો માણસ શું કહેશે? અંદર જઈએ છીએ બસમાંથી કે કારમાંથી, શિખર દૂરથી દેખાય છે,
દેખાય.
આપણે એમ નથી કહેતા કે સફેદ પણ દેખાણું એ આપણું મંદિર
દેખાણું.
હવે અહીંથી આપણું મંદિર દેખાવું શરૂ છે. સફેદાઈ જોઈને શું કહીએ છીએ આપણે? તો મંદિર દેખાણું કહીએ છીએ. કેમ કે જે સફેદપણાની અવસ્થા છે એ મંદિરના આધારે છે. અહીંયા પ્રમાણનું જ્ઞાન કામ આવે છે. પર્યાય છે એ દ્રવ્યના આધારે થાય છે, એ જે ન્યાય છે એ અહીંયા કામમાં આવે છે. દ્રવ્ય સુધી પહોંચવામાં એ વાત કરી છે કે જ્ઞાન પર્યાયથી કોઈ આધાર પર ખડી હે, તો આધાર વાળી વસ્તુ ક્યાં હૈ? એસે દેખ પર ઉસ આધાર વાળી શક્તિ મેં હી થંભ જાના પ્રસર જાના વી સત્વ ભાવ હૈ. શું કહેવાય? કેવી રીતે પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર ચાલી જવું? પર્યાય ઉપર તો શું છે? પર્યાય ઉપર તો ઉભો છે, પર્યાયમાં અંત પણ ઉતરી ગયો, ઉભો છે. હવે દ્રવ્ય ઉપર કેવી રીતે જવું? કે માત્ર એટલું જે પર્યાયનું ગ્રહણપણું છે એને પર્યાય દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. કેમ એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે? કે એ કલ્પના માત્ર છે. વસ્તુ વગર અધર કોઈ પર્યાય હોતી નથી. વસ્તુના આધારે વસ્તુને પર્યાય હોય છે. વસ્તુને ન જોવે અને એકલી પર્યાયને જોવે તો એને કલ્પના કરી, કેમ કે એમ તો બની શકતું જ નથી. કોઈ પણ વસ્તુ વગર એની પર્યાય જે થાય એમ કેમ બને? સોનું ચળકે છે, ચળકાટ એનો પર્યાય છે. સોના વગર એટલું ચળકાટ લાવી દો, બતાવી દો. હીરો હીરાનો પણ ચળકાટ છે. કોઈ એમ કહે કે ચળકાટ જે થાય છે હીરામાં હું કાંઈ સમજું નહીં, મને હીરો નથી દેખાતો, પણ તો જોયું ક્યાં ચળકાટ? હીરા વગરનો અધર એટલો એકલી પર્યાય ચળકાટની જોઈ છે એને હોય ખરે? બની શકે જ નહીં, તો કલ્પના છે. વાસ્તવિકતાથી દૂર છે એ વાત. વાસ્તવિકપણે એમ બની જ ન શકે. બીજી બંશ્રીનો રચનામૃતમાં એવું બહુ સારો હતો, બહુ સારો આવ્યો કે વૃક્ષો જ એના ફળ ફૂલ અને ડાળીઓ શાખા પ્રશાખા રૂપે પામરે. એ બધામાં વૃક્ષ તો વ્યાપુ છે, એમ દ્રવ છે એ જ ગુણ પર્યાય પાંગરે છે. ગુણ પર્યાય જણાય ને દ્રવ ન જણાય એને ગુણ પર્યાયની કલ્પના છે. પ્રમાણ જ્ઞાન નો અન્યાય ક્યાં ઉપકાર કેવી રીતે થાય છે. જે જે નય પ્રમાણ વિક્ષેપ સ્થાપ્યા છે એ વસ્તુના સ્વરૂપને વ્યક્ત કરવાની વાત બહુ પદ્ધતિસરની રીત વાત છે, રીત છે. તો અહીંથી જે નિષ્ઠાત્વ અવસ્થામાં જીવ એમ કહે છે કે મને પર્યાય જણાય છે પણ ગ્રહ નથી જણાતો, એને વાસ્તવિકતામાં લઈ આવે છે. તમને કલ્પના થઈ છે એટલે પર્યાય જણાય, અને એ પર્યાય વાળી વસ્તુ ન જણાય એમ બની જ શકે નહીં. જ્ઞાન પર્યાય જણાય ને જ્ઞાન સ્વભાવે આત્મા વગર નહીં જણાય. એ જ્ઞાન પર્યાય તને જણાવી નથી, તને કલ્પના થઈ છે જ્ઞાન પર્યાય જણાય એમ કહે છે. જે પણ જો તમે જ્ઞાનની પર્યાયનો ખ્યાલ આવે છે તો અમે એમ કહીએ છીએ કે એ જ્ઞાનની પર્યાય છે જેને આધારે વર્તી રહી છે. એવું જે વસ્તુ શક્તિરૂપ વસ્તુ છે એમાં તો વ્યાપે વ્યાપક પ્રકૃતિને ભાવમાં પ્રકૃતિને સમજીને સ્થિર થઈને તારો અનુભવ કરશે. વસ્તુરૂપ છું માત્ર એટલું પર્યાય રૂપ આમ પર્યાય ઉપર છિદ્ર ઉપર ચાલી ચાલી જાય છે. ખરેખર તો પર્યાય દ્રવ્યની મોજુદગીને વ્યક્ત કરે છે. પર્યાય દ્રવ્યને બતાવે છે, પર્યાય છે એ દ્રવ્યને બતાવે છે, અનિત્ય નીતિને બતાવે છે. આ તો ગુરુજીના પ્રવચનમાં ઘણી વાર વાત આવી છે, અનિત્ય નીતિને બતાવે છે. તો દ્રવ્ય હૈયાત છે એ ક્યાંથી ખબર પડી કે એની અવસ્થાથી ખબર પડી? નીતર તો અવ્યક્ત છે દ્રવ્ય, પણ અવસ્થા વ્યક્ત છે એના ઉપરથી અવ્યક્ત વસ્તુનો ખ્યાલ આવી જાય કે જો દ્રવ્ય પર્યાય છે તો પર્યાય માનની પર્યાય છે. એટલે પર્યાય અચર કેમ હતી અથવા એનું બીજું નામ અવસ્થા છે. પર્યાયનું બીજું નામ અવસ્થા છે. તો દ્રવ્ય ક્યાં રહેલું છે કે દ્રવ્ય પોતાની અવસ્થામાં રહેલું છે? અવસ્થા એટલે અવ એટલે ચોક્કસપણે, સ્થા એટલે રહેવું. વસ્તુ વસ્તુની અવસ્થામાં રહેલી છે. વસ્તુ ક્યાં? વસ્તુની અવસ્થા તો બીજી જગ્યાએ નથી એમ કહે. એવી રીતે વસ્તુનું જ્ઞાન કરવું પર્યાય ઉપર છે એમ કહ્યું. ત્રિકાળી સ્વરૂપ માત્ર ખ્યાલ મે લેના હૈ એસા અભિપ્રાય નહીં રખ કરકે. પ્રમાણનો વિષય છે ને એટલો બધાનો કે નિશ્ચયનો વિષય ખ્યાલમાં લેવો છે એમ નહીં લેવું ચાલે. બીજી રીત છે ત્રિકાળી સ્વરૂપ માત્ર ખ્યાલ મે લેના હૈ એસા અભિપ્રાય નહીં રખ કરકે. જો અહીં લઈ લીધું છે અંતર મેં ત્રિકાલી આધારભૂત શક્તિ કો સ્વયં કે રૂપ મેં દેખને કા પ્રયાસ કરના ચાહીએ જિસસે સહજ સ્થિરતા હોગી. શું કહે છે કે મારે ત્રિકાળી સ્વરૂપ ખ્યાલમાં લેવું છે, ત્રિકાળી સ્વરૂપ ખ્યાલમાં લેવું છે. એમાં ત્રિકાળી કોક થઈ જાય છે, ખ્યાલમાં મારે લેવું છે પર્યાય. હાલ તો પર્યાયમાં આવે છે અને મારે ત્રિકાળીને જાણવું છે, મારે ત્રિકાળીને જાણવું છે કે મારા સિવાય કોઈ ત્રિકાળી છું એમ નહીં લેવું. એવી રીતે ત્રિકાળીમાં જુદાપણું રાખવાનું નથી, ત્રિકાળીમાં તો પોતાપણું કરવાનું છે. આવું થાય છે વિચાર જ્ઞાનમાં, આત્માના વિચારમાં પણ ભૂલ આ પ્રકારે થાય. કે કૃપાની સ્વરૂપ માત્ર ખ્યાલ મે લેના હૈ એસા અભિપ્રાય નહીં રખ કરકે મનમાં એવો અભિપ્રાય રાખ્યા વિના અંતરમાં કૃપાની આધારભૂત શક્તિ કો સ્વયં કે રૂપ મે દેખના સતા રૂપે હું ત્રિકાળેશ્વર એમ આધારભૂત વસ્તુને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જે સહસ્થિરતા એ પ્રયાસથી સહજસ્થિરતા થાય છે. શું કહું કે જે પર્યાય માત્રમાં પર્યાય અંશ માત્રમાં મૂકણું થઈ રહ્યું છે એ તો ભૂલ છે. મિથ્યા તે ભૂલ, ક્રિયા તે કર્મ, મિથ્યા તે ભૂલ, ઉપયોગ તે કર્મ, બધા બોલી લીધા છે ને એ ભૂલ છે. જે શક્તિરૂપ જેના આધારે પર્યાય વર્તી રહી છે એવી કોઈ શક્તિ છે કે જેના આધારે પર્યાય
વર્તી રહી
છે? અથવા તો જે વ્યક્ત પર્યાય છે એ શક્તિની વ્યક્તિ છે? વ્યક્ત પર્યાય છે એ શક્તિની વ્યક્તિ છે. તો એ શક્તિ છે તે હું છું એમ પર્યાયમાં ભાવ આવવો જોઈએ. પર્યાય તે હું છું એ ભાવ નહીં, એવો ભાવ નહીં. પણ ત્રિકાળી શક્તિરૂપ દ્રવ સ્વભાવ તે હું છું એમ પોતા રૂપે પર્યાયમાં, પોતા રૂપે શક્તિમાં દ્રવ્યમાં ભાવ આવવો જોઈએ. ભાવ ભલે પર્યાયમાં આવે છે તો પણ વ્યાખ્યાન ચાલે છે. આ ચાલે ૪૫ના આત્મભાવનાના બે વ્યાખ્યાન છે. ભાવનાના બે વ્યાખ્યાન સ્વરૂપ એટલે ત્રિકાળી સ્વરૂપની એમાં ભાવના કરી છે. ભીષણ આચાર્ય હંમેશા ભીષણ આચાર્ય આપણે વખતે પ્રશ્ન થશે કે ક્યાં કરે છે કાલમાં ગુરુદેવની પસંદગીના વિષયમાં આ બે વ્યાખ્યાન બે વ્યાખ્યાન જ્ઞાન આનંદ સ્વરૂપ હું છું, નિર્વિકલ્પો હમ શુદ્ધો હમ એવી ભાવના, નિર્વિકલ્પો હમ શુદ્ધો હમ ઉદાસીનો હમ એમ અહમ અહમ કરું છું. તો જે વસ્તુ છે એમાં હું કરું કરું છું આવે છે. પર્યાય ઉપર હું લક્ષ ઉઠાડીને કે જે લક્ષ ચોંટી ગયું છે પર્યાયમાં, જે જેટલો ભાવ અનુભવ ગોચર થાય છે તેવા વ્યક્તમાં હુંપણાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય છોડીને હું ઉદાસીન છું, નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું એવું જે સ્વરૂપમાં અહંપણું કરવું એ આત્મભાવના છે. એ આત્મભાવનાથી શૂન્ય દર્શન પ્રત્યય છે. એ જ આત્મભાવના ઉત્કૃષ્ટ પ્રકારે ભાવતા નિદશા પ્રત્યય છે અને આત્મભાવના ભાવતા કેવળ જ્ઞાન પણ પ્રત્યય છે. આત્મભાવના ભાવતા જીવ લેવો છે પણ એ વિકલ્પ નહીં પણ ના પાડે છે ગુરુદેવ. આ વિકલ્પ નહીં,
વિકલ્પ નહીં,
હા હું એવો વિકલ્પ નહીં. શરીર તે હું એવો વિકલ્પ કરવો પડે છે એનું નામ શરીરમાં હું પણ કર્યું છે. શરીર તે હું એવો વિકલ્પ નથી કરવો પડતો. કેવી રીતે હું પણ કરે છે એ વિકલ્પ થાય? કેવી રીતે આત્મામાં આત્મા પોતે હું પણ નિર્વિકલ્પ ભાવે કરે, વિકલ્પ કરે? કેમ કે વિકલ્પ છે પોતે જુદા પણ રાખે છે. વિકલ્પ છે પોતે જુદા પણ વ્યવહાર તો જુદાઈમાં હોય, વ્યવહાર તો
જુદાઈમાં હોય,
જુદાઈમાં હોય. ઘરમાં ને ઘરમાં કોઈ વ્યવહાર કરે છે
ના કરે?
આપણે અંદર અંદર શું વ્યવહાર? આપણે તો એક ઘરના બધા છે. મહેમાન આવે એની સાથે વ્યવહાર કરવાનો હોય મહેમાન ને અને મહેમાન આવે એ વ્યવહાર કરે કે ભાઈ એમને જતું તો આપણા તમારા હાથમાં આપીએ.
ચાંદલો કરવો હોય તો એ વ્યવહાર
વ્યવહાર તો પાડતા જે કુંકોત્રી લખે એ વ્યવહાર ના કરે. એક ભાઈના દીકરાના લગ્ન હોય અને વિનય એના ભાઈઓ પાછા કુંકોત્રી લખનાર હોય તો એને વ્યવહાર ના કરવાનો હોય, એને તો ખર્ચ ઉપાડવાનો હોય કે ભાઈ લગ્ન નો ખર્ચ થઈ આપણે બધા ઉપાડી દઈશું, આપણા દીકરાના લગ્ન તમે બધા આમંત્રણ આપ્યું
બરાબર.
8-20 રૂપિયા નો ચાંદલો ઘરે વ્યવહાર કરનારા પારકા છે. વ્યવહાર કરનાર પારકો થઈ જાય છે. અહીંયા આત્મા ને આત્મા સાથે વ્યવહાર ન જોઈએ, આત્મા ને આત્મા વચ્ચે વ્યવહાર ન હોય, પોતાને પોતાની સાથે વ્યવહાર ન હોય, વિકલ્પ નો વ્યવહાર નહીં. મૃત્યુંદ્ર આચાર્ય જીવે તો એને ત્યાં એમ કહ્યું છે, વેદન થી જ્યાં દ્રવ્ય નો નિર્ણય કરવો છે ત્યાં કે કોણ પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક નહીં, જ્ઞાન લક્ષણ માં પણ દ્રવ્ય જ દેખાય છે, દ્રવ્ય દેખાય છે, કેમ કે દ્રવ્ય નો અંશ છે માટે દ્રવ્ય દેખાય છે
બરોબર.
દ્રવ્ય અને પર્યાય એવા ત્રણ ભેદ છે ને, તો દ્રવ્યને દ્રવ્યાર્થિક નહીં પણ જોવાય છે ને દ્રવ્યને પર્યાયાર્થિક નહીં પણ જોવાય છે, કે અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય. નિરીક્ષા 36 માં આ વાત લીધી છે પદ્માનુશીલનમાં, અનાદિ અનંત પર્યાય નો પિંડ તે દ્રવ્ય, એમ દ્રવ્યને પર્યાય આર્થિક નહીં, તો પર્યાય ને દ્રવ્યાર્થિક ને જોવા કે હા એને જોવાય, પર્યાય ને પણ દ્રવ્યાર્થિક ને જોવાય છે. એ આ લક્ષ્ય લક્ષણ ની કલ્પના લીધું છે, કેમ કે દ્રવ્ય નો અવયવ છે માટે એને અમે દ્રવ્યાર્થિક નહીં જોઈએ. અહીંયા પર્યાય હોવા છતાં પર્યાયાર્થિક નહીં નથી જોતા, એમ દ્રવ્યને પર્યાયાર્થિક નહીં જોવાય, એમ પર્યાય દ્રવ્યાર્થિક નહીં પણ જોવાય છે. પ્રશ્ન કર્યો છે કે કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. લક્ષ તો દ્રવ્ય છે અને જ્ઞાનની પર્યાય છે, તો જ્ઞાનની જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધ છે, એનાથી ભિન્ન એવું કયું દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે કે જે પર્યાયથી પ્રસિદ્ધ થાય છે તો ના પાડે કે જ્ઞાનથી ભિન્ન લક્ષ નથી. જ્ઞાન લક્ષણ જે પર્યાયમાં છે એનાથી ભિન્ન દ્રવ્ય નથી, પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી એમ કહી દીધું અહીંયા, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્ય પણ આપીએ છીએ. જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે જોવામાં આવે તો અભેદ પણ એટલે પર્યાય થી દ્રવ્ય નું જ્ઞાન થઈ ગયું
બરોબર.
એટલે પર્યાય સાધન છે અને દ્રવ્ય સાચે છે, પર્યાય અહીંયા સાધન થાય છે અને દ્રવ્ય સદાય જાય છે. એટલે નીચે દ્વારા અનિત્ય જાણવું થાય છે, અનિત્ય દ્વારા નીચે
જાણવું થાય
જો પ્રમાણ નો હોય તો આભાસ તો છે અને બેલેન્સ જ ન હોય, આ નિશ્ચયાભાસ થાય અને કામ વ્યવહાર આભાસ થાય. શંકર પણ છે નનુ કેમ તદ લક્ષ્યમ એ તો જ્ઞાન પ્રસિદ્ધિયા તો ભિન્નમ પ્રસિદ્ધિ કે ન જ્ઞાના ભિન્નમ લક્ષણ, જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, લક્ષ્ય ગદ્ર કેમ કે જ્ઞાન આત્મનો દ્રવ્યત્વે ન ભેદા, જ્ઞાન અને આત્માને દ્રવ્યત્વે ન દ્રવ્યથી પણાને કારણે માટે અમે જ્ઞાન પર્યાય ને દ્રવ્યથી એને જોતા નથી, જ્ઞાનની પર્યાય ને દ્રવ્ય રૂપે જોઈએ છીએ, દ્રવ્ય નો અવયવ છે માટે દ્રવ્ય નો અવયવ છે માટે એને દ્રવ્ય રૂપે જોઈએ છીએ. એટલે આપણે સામાન્ય વિશે ચર્ચામાં ઘણી વાર લઈએ છીએ કે જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય છે ત્યાંથી દ્રવ્ય ઉપર જવાય છે, કેમ કે જ્ઞાન સામાન્ય અને જ્ઞાન સ્વભાવ સદૃશ ભાવે છે. જેવું જ્ઞાન સામાન્ય વ્યક્તપણે છે સ્વભાવ રૂપ, તેવું જ દ્રવ્ય સામાન્ય જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે. એટલે અનુમાન કે કલ્પના ન કરવી પડે, પણ એનું સાક્ષાત દર્શન થાય. જ્ઞાન સામાન્યમાં દ્રવ્ય સામાન્યનું સાક્ષાત દર્શન
થાય.
અને આચાર્ય દેવ તો એને આત્મા જ કહે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ તને અનુભવમાં આવે છે. પણ પરિવાર આવશો તો તમે જ્ઞાન જે વેદાય છે એ આત્મા જ છે, એટલે દ્રવ્ય પણ એ માટે છે.
ત્યાં
દ્રવ્ય પર્યાયનો વિકલ્પ નથી, દ્રવ્ય પર્યાયનો ભેદ નથી. અનુભવના કાળે પણ દ્રવ્ય પર્યાયનો ભેદ નથી, ને વિકલ્પ નથી. પ્રમાણનો વિકલ્પ નથી, ને દ્રવ્ય પર્યાયનો વ્યવહારનો વિકલ્પ નથી. ભેદનો વિકલ્પ નથી, ભેદનો વિકલ્પ નથી. એમ છે
જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ એક આવે.
હા, જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ તે મોકલશ 15મી ગાથા પહેલા 13 નંબરનો આકલશ છે. જ્ઞાનાનુભૂતિ તે
આત્માનુભૂતિ,
આત્માનુભૂતિ છે. પ્રમાણ નો પક્ષ છે એમ કે છે, કારણ કે પ્રમાણ લેવું તો જ્ઞાન જ્યાં પ્રમાણ થાય છે એનો વાંધો નથી. અનુભવમાં તો જ્ઞાન પ્રમાણ થાય છે, પણ પ્રમાણ નો પક્ષ વાળા એમ કે છે કે એટલું પ્રમાણ લેવું તો કે નહીં. જ્ઞાનાનુભૂતિ શુદ્ધ નયાત્મિકા, શુદ્ધ નયાત્મક છે એ. પ્રમાણાત્મક છે અને નયાત્મક છે. જ્યાં પ્રમાણ હોય ત્યાં નય હોય, ને નય હોય ત્યાં
પ્રમાણ હોય.
પ્રમાણ હોય નય ને પ્રમાણ બે અલગ અલગ જુદે જુદે ઠેકાણે રહીએ
નહીં.
જો નય વિનાનું પ્રમાણ હોય તો તે પ્રમાણાભાસ છે, પ્રમાણ વિનાનો નય હોય તો તે નયાભાસ છે. તો પક્ષવાળા શું કરે છે કે જેને નયનો પક્ષ છે કે નહીં એ તો નિશ્ચય જ છે. તો પ્રમાણવાળા જે છે કે નહીં એ તો પ્રમાણ જ છે. પ્રમાણ પ્રમાણ પણ છે એમ પણ કહેવાય, ને નય પણ છે. નય છે કે પ્રમાણ છે? પ્રમાણ પણ છે અને નય પણ
છે.
તો નય વિના પ્રમાણ છે, ને તો પ્રમાણ વિના નો નય છે. બની શકે નહી. પક્ષ છે એ એક વાત ને પકડે છે, બીજી વાત એને ગોખાતી નથી. પ્રમાણ આવી જાય છે, કેમ કે નહીં હોય ને જો પ્રમાણ વિના નો નહીં હોય તો નયા ભાસ માં જાય છે. હવે બીજી રીતે વિચારી કે જે નિશ્ચયના વિષયભૂત જે પ્રકારનું દ્રવ્ય છે એનું જે અવલંબન છે એ બતાવવા માટે શુદ્ધ નયનો વિષય કીધો છે કે શુદ્ધ નયનો પરિણામ ચાલી રહ્યું છે.
શુદ્ધ નયનો વિષયભૂત
અધ્યાત્મના પ્રકરણમાં એવું આવે પાછું નાનું નય ચક્ર છે. નય ચક્ર બે છે, એક મોટું છે ને એક નાનું છે. મોટું છે માં તો 500 જેટલી ગાથાઓ છે, નાનું છે બહુ બહુ નાનું છે. અનુભવ પ્રકાશ થયો તે કૃષ્ણ તેની ગાથા કે જે શુદ્ધોપયોગ છે એ નિશ્ચયના વિષયભૂત દ્રવ્યને વિષય કરે છે. નિશ્ચયને નય સ્વરૂપ છે, એ શુદ્ધ નય સ્વરૂપ છે. કેમ કે શુદ્ધ નયનો જે વિષય છે એનું અવલંબન કરે છે, માટે શુદ્ધ નય સ્વરૂપ. એકાંત નહીં થઈ જાય, એકાંત શુદ્ધ સ્વરૂપનું અવલંબન લે છે. નિર્વિકલ્પ શુદ્ધ એકાંત નહીં થઈ જાય વેદાંત તો વ્યવહારનો જનક છે. શું કહ્યું આચાર્ય દેવે ત્યાં? બહુ સરસ ટીકા કરે છે કે અનેકાંત તો વ્યવહારનો જનક છે. તમે એમ કહો કે સ્યાત સંન્યાસ, સ્યાત આ શબ્દ ને પ્રગટ કરે છે, એમ સ્યાત શબ્દ લગાડો ને, કેમ કે આ તો સ્યાદ વાત છે. તો કે સ્યાદ વાત અને અનેકાંત તો વ્યવહારનો જનક છે. અહીંયા તો જે શુદ્ધ નયનો વિશ્વભૂત વસ્તુ છે એના ઉપરની જે ઉપયોગની એકાગ્રતા છે એ એકાગ્રતા રૂપથી સમ્યક પરિણમન છે. એ સમ્યક પરિણમનમાં અહીંયા વ્યવહારની અપેક્ષા નથી પણ વ્યવહારની ઉપેક્ષા. શું કહ્યું?
વ્યવહારની ઉપેક્ષા.
હા, નિશ્ચય પરિણમનમાં વ્યવહારની અપેક્ષા નથી પણ વ્યવહારની ઉપેક્ષા છે. નિકલ તો એમ કે જે નિરપેક્ષ નય છે એ નયા ભાસ છે. આગમમાં શું આવે?
નિરપેક્ષ
નય છે તે નયા ભાસ છે. તત્વાસ્ત્ર એક બાજુ આ જિનાગમ એમ કહે કે નિરપેક્ષ નયા મિથ્યા નયા જાઓ, નિરપેક્ષ નહીં કે મિથ્યા નહીં, માટે નિશ્ચયની ને વ્યવહારની ની અપેક્ષા છે. તો અહીંયા તો નિશ્ચયની ને વ્યવહારની ની ઉપેક્ષા છે. આ તો નિરપેક્ષપણે સીધો ઉપયોગ પ્રવર્તી રહ્યો છે. વ્યવહારની અપેક્ષા વિનાનો આ સીધો ઉપયોગ આત્મામાં વર્તે છે. નયા ભાસ નહીં થાય કે આને નયા ભાસ નહીં. દોષ તો જ્ઞાન ને થાય છે. વાણી ને ક્યાં દોષ થાય છે? વાણી તો જળ છે. જે દોષ છે એ તો સમજણ થી ભૂલ નો જ્ઞાન નો દોષ છે. વિપર્યાસ થાય છે. અભિપ્રાય તો આચાર્ય નો હોય કે જ્ઞાની નો હોય, બધું એક જ હોય.
એક આવી
અભિપ્રાય તો એક જ આવે. અન્ય મત માં જાય છે, પર્યાય માનતા નથી, એને એ બધી અપેક્ષા સમજાવે છે. અથવા જે વસ્તુના બંધારણને સમજતા નથી કે દ્રવ્યગુણ પર્યાયાત્મક પદાર્થ છે, એને એ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવીને પદાર્થનું સ્વરૂપ પદ્ધતિ સમજાવવામાં આવે છે. પણ જેને એ પ્રમાણનું સ્વરૂપ મુખ્ય બંધારણ ખ્યાલમાં આવ્યું છે એને સ્વરૂપ સાધવા માટે પછી કોઈ ભંગભેદની જરૂર નથી. એને ભંગભેદની
જરૂર નથી.
જરૂર નથી. અને એ ભંગભેદની જરૂર નથી અને ભંગભેદની આવશ્યકતા વગર વસ્તુનું સ્વરૂપ સધાય છે એનો સંકેત સમયસારનો જ્ઞાન માત્ર શબ્દ છે. જ્ઞાન માત્ર પણ જે લીધું છે એમાં દ્રવ્ય લેવું, ગુણ લેવું કે કરે લેવું કે કાંઈ ન લેવું, આત્મા જ્ઞાન માત્ર છે. દ્રવ્યનું પર્યાયના દ્રવ્યમાં વિચારવા એ તો બધા સમજવા માટે હતા. સાધવા માટે ક્યાં છે? અહીં તો સાધવાની વાત ચાલે છે. જ્ઞાન માત્ર કહીને અવલંબન લેવું છે ત્યાં દ્રવ્યનું પર્યાયના વિકલ્પ વિક્ષેપકારી છે અથવા તો બાધક છે. ચાર ગતિઓ કે બાદ તો બહુ જ यहाँ तो सिद्ध गति और सिद्ध पर्याय से भी अधिक में अपनापन करने की
बात है।
सार गति माँ मनुष्य गति बहुत सारी ऊंची क्यों कह रहा है सार गति ने चर्चा चले शास्त्र माँ जिनागम ने विषय ત્યારે એમ કે દેવ ગતિ ભલે શુભ નો ઘણો શુભ નો ઉદય છે ત્યાં મનુષ્ય કરતા પણ શુભ કર્મ નો ઉદય દેવ ગતિ માં વિશેષ છે તો પણ એ દેવ માં દેવો પણ સમ્યક દ્રષ્ટિ દેવો પણ મનુષ્ય પર્યાય ની ભાવના આવે છે એટલે મનુષ્ય ને તો દેવ અનુપ્રિય ગણવામાં આવ્યા છે દેવાનુપ્રિય દેવ ને પણ અનુપ્રિય છે એવી મનુષ્ય ગતિની પોતે મહાન છે ધ્રુવ સ્વભાવે ધ્રુવ સ્વરૂપે એક સમય ની સિદ્ધ પર્યાય થી તું અધિક છો અધિક છો ને અનંત ગુણ અધિક છો એટલો અધિક છો નહીં પણ અનંત ગુણ અધિક છો હિસાબ નથી લાગે એવો એક સમય સિદ્ધ પર્યાયનો તારા સ્વરૂપ પાસે હિસાબ નથી એટલો એવો તું માન છો
સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાય બે માં ભાવ કઈ જુદો લેવો ભાવ જુદો લેવો ને
સિદ્ધ ગતિ ઓર સિદ્ધ પર્યાય છે સિદ્ધ ગતિ પણ પર્યાય છે
પર્યાય
સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાય બે એક છે આમ ચાર ગતિ ની અપેક્ષા એ અને પાંચમી ગતિ કહેવાય
પાંચમી ગતિ બરોબર
સિદ્ધ ગતિ છે એ સિદ્ધ પર્યાય છે ચારેથી ઉત્તમ પાંચમી ગતિ છે તો કે એનાથી ઉત્તમ થયું છે ચાર ગતિ ની અપેક્ષા એ પાંચમી ગતિ ને ઊંચી ગતિમાં ઊંચામાં ઊંચી ગઈ ને પાંચમી ગતિ જે સિદ્ધ પર્યાય રૂપ છે એનાથી ઊંચે તો અધિક અત્યારે તો તમે સંસાર અવસ્થામાં છો ને સંસાર અવસ્થામાં અવસ્થા એ હોવા છતાં મારું ધ્રુવ સ્વરૂપ જે સિદ્ધ પર્યાય થી અધિક છે એવો પણ હું છું અત્યારે સંસાર અવસ્થા હોવા છતાં અત્યારે એવો પણ હું છું ત્યારે તમે સંસાર અવસ્થામાં છો તો અત્યારે હું ધ્રુવ સ્વરૂપે નથી શા માટે ખાલી સંસાર અવસ્થાને મુખ્ય કરવામાં આવે છે મુખ્ય કરવા યોગ્ય ને મુખ્ય ન કરવું અને ગૌણ કરવા યોગ્ય ને મુખ્ય કરવું આ તો વિપર્યાસ છે મોટો આ જ મોટો વિપર્યાસ છે જગત માં પણ ભૂલ કેમ થાય છે કે જેને મુખ્ય કરવું હોય એને ગૌણ કરી નાખે જેને ગૌણ કરવું હોય એને
મુખ્ય કરે
આ ભૂલ થાય ભૂલ તો આને આથી તો ભૂલ થાય છે ભૂલ થવાનું કારણ બધા છે કે ક્યાં કોને મુખ્ય કરવું એની ખબર નથી પડતી એટલે ગૌણ ગણે ને ગૌણ કરવું હોય એને મુખ્ય કરે મુખ્ય કરવું હોય એને
ગૌણ કરે
ગૌણ કરે બસ આનું નામ ભૂલ છે આત્મામાં સંસાર અવસ્થામાં પણ જ્ઞાનનો પણ પર્યાય છે અને રાગનો પણ પર્યાય છે જ્ઞાન ગુણનું ચારિત્ર નિરંતર પરિણામ જોડાય છે તો રાગમાં જ્ઞાન જણાય છે કે જ્ઞાનમાં રાગ જણાય છે જ્ઞાનમાં રાગ જણાય છે રાગ તો આંકડો છે એટલે રાગની હૈયાતી પર જ્ઞાન વગર નક્કી થવાની નથી તો જેની હૈયાતીમાં રાગ જણાય છે અને જે રાગ આંધળો છે એની મુખ્યતા કરવા એક છે કે જ્ઞાનની મુખ્યતા કરવા એક છે જીવ રાગની મુખ્યતા કરે જ્ઞાનને ગૌણ કરી નાખે છે અથવા જ્ઞાનને ચૂકી જાય છે, એટલું ગૌણ કરે છે કે જ્ઞાનને
ચૂકી જાય,
ચૂકી જાય છે. બસ અહીંયા વ્યક્ત પર્યાયમાં અહીંથી ભૂલ શરૂ થાય છે. જો જ્ઞાનની મુખ્યતા કરે, રાગને ગૌણ કરે, તો અવલંબન આત્મા આવે. પ્રશ્ન, પર્યાય છે છૂટે કેસે? પર્યાયનું એકત્વ તોડવું, પર્યાયનું એકત્વ તોડવું, ધિકારીમાં એકત્વ કરવું, એમને વાત આવી તો પ્રશ્ન એમ કર્યો કે પર્યાયથી કેવી રીતે છૂટવું? હવે પર્યાયને એકત્વ થઈ રહ્યું છે, પણ છૂટવું કેવી રીતે? કે પર્યાય છે તો છૂટે હુએ હી હૈ, એ ત્રિકાળી દ્રવ્ય છે, એ તો પર્યાય છે, છૂટું છે, છૂટું છે, એને છૂટું જાણ એમ કે છે. ત્રિકાળી તો પર્યાય ને આતા હી
નહીં,
લેકિન પર્યાયને એકતા કર રખતી હૈ, વો એકતા ત્રિકાળી મેં સ્થાપને કી
હૈ.
ત્રિકાળી કઈ પર્યાય રૂપ નથી થયો, પર્યાય ત્રિકાળી રૂપ થઈ નથી, પણ એકત્વ જે પર્યાયમાં કર્યું છે એ પોતાના સ્વરૂપમાં ત્રિકાળીમાં આપવાનું. હું પણ કરવાનું છે, એકત્વ થયો કે હું પણ થયો. અથવા સીધો ઉત્તર આ છે કે પર્યાયથી કેવી રીતે છૂટવું? કે પર્યાયમાં હું પણ કર્યું છે એ બદલીને ત્રિકાળીમાં હું પણ કરવું. બાકી તો પર્યાય પર્યાય છે, અને ત્રિકાળી ત્રિકાળી છે, ત્રિકાળી પર્યાય નથી અને પર્યાય ત્રિકાળી નથી.
નિત્ય
અનિત્યમાં આવતો નથી, અથવા નિત્ય અનિત્ય રૂપ થતો નથી, અનિત્ય નિત્ય રૂપ થતો નથી. એ થોડું પોતાનું સ્વરૂપ છોડી દે છે અને બીજી રીતે બને છે તો થતું નથી. સ્વરૂપ તો ત્યાગે નહીં, પર્યાયત્વમાં છે, દ્રવ્યત્વમાં છે. દ્રવ્યત્વ તે પર્યાયત્વ નથી, ને પર્યાયત્વ તે દ્રવ્યત્વ નથી. આ પર્યાય દ્રવ નો અંશ છે, અંશી પણ અંશી તો અંશરૂપ તો નથી ને, અંશ તો અંશીરૂપ તો નથી ને. એ રૂપે તો નથી ને, ગુણ છે એ શક્તિ રૂપ છે, પર્યાય વ્યક્તિ રૂપ છે. તો પર્યાય કે ગુણ રૂપે થયું છે, પણ ગુણનું કાર્ય તે પર્યાય છે, એટલે ગુણ પ્રગટ થાય છે પર્યાયમાં, ત્યાંથી એનો પત્તો કાઢી લેવાનો છે કે ગુણ કેવો હોય. જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવ કેવો હોય એનો પત્તો કાઢી લેવાનો. સૂક્ષ્મતા શું છે? કે સ્વભાવ છે એ પર્યાય પણે નથી. પર્યાયત્વ જુદું છે, ગુણત્વ જુદું છે, દ્રવ્યત્વ જુદું છે. એટલે તો બહુ વિષય સૂક્ષ્મ છે. જરા 80મી ગાથામાં પ્રવચન સારમાં એટલા માટે લીધું છે કે જે જાણતો અરિહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે એ ત્રણેયમાં ત્રણેયમાં પણ લીધું છે. પછી કવિતામાં તો એ રીતે ન આવે. એટલે જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણને પર્યાયપણે અંતે દીપક લીધું, પર્યાયપણે પણ એમાં પર્યાયપણે એમાં દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે એમ કહેવાનું છે ત્રણેયને લાગુ પડે. અને માર્ધીમાં તો ચોખ્ખું છે, માર્ધી સંસ્કૃતમાં તો ચોખ્ખું છે, દ્રવ્યત્તે હિ ગુણત્તે હિ પર્યાયત્તે હિ એમ કરીને લીધું છે. ત્રણમાં તો લીધો છે, અને એવી રીતે સંસ્કૃત લીધું છે. अनंतम दवत्व गुणत्व पज्जायते हैं द्रव्य अथवा द्रव्य इसलिए हम इधर के संस्कृत में हैं इसे कि जो जानते हैं अनंतम द्रव्यत्व गुणत्व पर्यायत्व ये नहीं द्रव्य पर द्रव्य गुण ने पर्यायत्व नहीं चलेगा द्रव्यत्व गुणत्व ने पर्यायत्व इसलिए जो द्रव्य भाव है ये गुण भाव नहीं गुण भाव से तो पर्याय भाव से पर्याय भाव से तो द्रव्य गुण भाव नीचे एन प्रेम में खुद को तो हमें द्रव्य कोण गुण कोण में पर्याय कोण भी दे दी एक वस्तु ना अंग हो आ सकता नहीं आप लोग लिए से तो हाथ से तो पग नहीं नाक से तो कान नहीं अब ये तो जुदा जुदा से શરીર પણ છે તો બધું શરીર જ છે આત્મા શરીર પણ નથી વાયતું આત્મા શરીર પણ નથી વાયતું શરીર પણ બધું વાયતું છતાં એક અવયવ છે તે બીજો અવયવ નથી એમ છે એકતા કરવી એમ કઈ સત્યાવીસ તો દ્રવ માં કઈ દ્રવ એકતા કરે છે પર્યાય એકતા કરે છે દ્રવ માં એકતા કોણ કરે છે પર્યાય પર્યાય ને એકતા કરે એમાં કઈ વાંધો કે હા હોય 100%
મોટો વાંધો
પર્યાય પોતે પોતામાં એકતા કરે એનો વાંધો ઉઠાવે તો વિખ્યાત થાય છે કેમ કે એ દ્રવ્યને ભાવમાં છોડી દે છે છૂટતું નથી વાસ્તવિકતા એ ન છૂટે દ્રવ્ય પણ ભાવમાં એ શુદ્ધા ભાવમાં જ્ઞાન ભાવમાં છોડી દે છે અને પર્યાય જો દ્રવ્યમાં એકતા કરે છે તો પર્યાય એકતા કરનારી હોવાથી પર્યાયનું પર્યાયત્વ પણ છૂટતું નથી ભાવમાં અને જ્ઞાનનું દ્રવ્યત્વ પણ છૂટતું નથી પ્રમાણ થઈ જાય છે યથાર્થ થઈ જાય છે ઉત્તરીકું છૂટી જાય છે શ્રદ્ધા જ્ઞાનમાંથી કઈ મટે નહીં પણ શ્રદ્ધા જ્ઞાનમાંથી છવ્વીસ સત્યાવીસ ની આપણે સમજી લઈ લઈએ તો 26 માં એમ કહ્યું કે પર્યાય થી તું દ્રવ્ય ઉપર ચાલ્યો જાય પર્યાય પણ તેના આધારે ખડી છે અહીંયા 127 માં એમ કહે છે કે પર્યાય નું એકત્વ છોડીને માત્ર પિતાળી માં જ એકત્વ કર જે પરસ્પર વિરુદ્ધ નથી સક્ષમ વિષય એવો છે પ્રયોગ પદ્ધતિ છે કે પર્યાય ઉપરથી દ્રવ ઉપર જવાય છે તો પર્યાયમાં જે જ્ઞાન સામાન્ય છે એ સામાન્ય તે હું એમ થાય છે ત્યાં પર્યાયમાં હું પણ છૂટી જાય છે પ્રશ્ન થાય 15 જગ્યા થાય પંદરમી ગાથામાં એમ કહે છે કે જ્ઞાન વિશેષ નો તિરોભાવ કરીને જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરવો, આવિર્ભાવ કરવો એટલે ભાવાનુભૂત થવું. તો બે પર્યાય છે એમ કે, જ્ઞાન વિશેષ પણ જ્ઞાનની પર્યાય છે ને જ્ઞાન સામાન્ય પણ
જ્ઞાનની પર્યાય,
જ્ઞાનની પર્યાય છે. તો જ્ઞાનની પર્યાય નો અમારે આવિર્ભાવ કરવો, અમારે તો દ્રવ નો આવિર્ભાવ કરવો છે. શું કહે છે પ્રશ્નકાર? અમારે તો દ્રવ્યમાં કરવું છે ને તમે તો જ્ઞાન સામાન્ય એવો જે પર્યાય છે એનો આવિર્ભાવ કરવાનો કેમ અહીંયા પંદરમી ગાથામાં કહો છો? તો જો ભાઈ અહીંયા વિધિનો વિષય ચાલે છે, કથા શેની છે?
વિધિ,
વિધિની વાત છે. એવી રીતે પર્યાય દ્વારા દ્રવ સુધી જવાય છે એની વિધિ બતાવવા. જો જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરવામાં આવે તો પર્યાય નો અવલંબન નહીં રહે, દ્રવ્ય નો અવલંબન થઈ જશે.
બરોબર.
એ કેવી રીતે? એનો કોઈ દ્રષ્ટાંત છે? કે જ્ઞાન વિશેષ નો જે આવિર્ભાવ થાય છે ત્યારે પરદ્રવ્ય નું અવલંબન થઈ જાય છે. જે જ્ઞાન વિશેષમાં પરદ્રવ્યનું પ્રતિબિંબ કર્યું છે એ જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતાં માત્ર પર્યાયનું અવલંબન નથી રહેતું. જે પર્યાય જ્ઞાન વિશેષમાં પરદ્રવ્યમાં જે ઝરકા છે એનું અવલંબન લેવાય જાય,
લેવાય જાય છે.
કે મને આ સાકર ગળી લાગે છે, સાકરનું અવલંબન લેવાય જશે. મને આ મીઠાઈ બહુ સારી લાગે છે, મીઠાઈનું અવલંબન લેવાય જશે. ખરેખર તો મીઠાઈનું જ્ઞાનમાં પ્રતિબિંબ કર્યું છે. જ્ઞાન વિશેષ નું અવલંબન લેનારને પરદ્રવ્ય નું અવલંબન અનિવાર્યપણે લેવાય છે એવું એક સહજ પરિસ્થિતિ છે પરિણમની. એમ જ જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કરનારને દ્રવ્ય સામાન્ય નું અવલંબન થવું તે સહજ છે, પર્યાય નું અવલંબન નહીં રહે. આ વસ્તુ સ્થિતિ આ પ્રકારે છે. માટે એ વિધિ કરે, એ વિધિ સમજાવે છે.
બરોબર.
વિષય આટલો ઊંડો હોવાથી જલ્દી હાથ નથી આવતો. આટલું આટલી મથામણ કરીએ છીએ, આટલું બધું વાંચીએ છીએ, સ્પષ્ટ કરીએ છીએ, સ્પષ્ટીકરણ મળે છે, કેમ હાથમાં નથી આવતું? થોડું ઊંડું છે. પ્રયોગ દ્વારા એટલા ઊંડાણમાં ન જાય મહાવરો નહીં હોવાથી કઠિનતા છે. જેમ કે શરીર ને દેહ ને આત્મા ભિન્ન છે, કેટલું સહેલું લાગે સમજવામાં? એ બરાબર છે. દેહ ને આત્મા ભિન્ન ન હોય તો આયુષ પૂરું થયા પછી જે દેહને અગ્નિ દૂર રાખવો પડે એના બદલે એને અગ્નિમાં જ ખડકી દેવામાં આવે. એક દિવાસર રીતે એક તિથર હોય તો જરા આગળ રહેજો, દાદી દેવાસર દિવાસર બે ચાર સેકન્ડ હોય, પણ આંગળી હેઠળ તો દાજી જવાય. આંગળીથી પકડી હોય પણ આંગળી હેઠળ તો છેડો હળકતો હળકતો હવે છોડી દેવી પડે, મૂકી દેવી પડે. એવા દેહ ને અગ્નિ ની ચિતામાં ખડકે ને આંખ માં કબાળી નાખે છે, આત્મા નથી અંદર. દેહ ને આત્મા ભિન્ન છે એ તો એક વાસ્તવિક ઉઘાડી પરિસ્થિતિ, નાનું બાળક પણ સમજી શકે એવી પરિસ્થિતિ. દેહ ને આત્મા ની ભિન્નતા ને કેટલી સહેલી સમજાયેલી છે અનુભવમાં. દેહ થી આત્મા નો ભિન્ન અનુભવ કરવો કઠણ છે, સમજવું સહેલું છે, અનુભવવું કઠણ છે. એટલે તો આપણે એ વિચારીએ છીએ, હમણાં આપણે એ વાત લઈએ છીએ કે ભૂલ બે પ્રકારની છે, એક સમજણની ભૂલ અને એક અનુભવની ભૂલ. સમજણની ભૂલ સમજણથી નીકળી જાય, અનુભવની ભૂલ અનુભવથી નીકળે છે. પહેલાં દેહની આત્મા સમજણથી એક માન્યો હતો, એ સમજણથી જુદો માન્યો તો સમજણની ભૂલ નથી રહેતી. પણ અનુભવમાંથી એકમેક પણ અનુભવાય છે, અનુભવની ભૂલ તો અનુભવથી નીકળશે, અનુભવની ભૂલ સમજણથી નહીં નીકળે. ત્યાં અનુભવનો પ્રયોગ કરવો પડે. અને એનો એનો માવરો કે એની પ્રેક્ટિસ નહીં હોવાથી એ કઠણ પડે છે, એ કઠણ પડે છે. કેમ કે એ એ પ્રકારની પ્રેક્ટિસ નથી, એ પ્રકારે પરિણમન કરવાનો છે, જે પ્રયત્ન કર્યો નથી. તો જે વસ્તુ નવી હોય એ તો કઠણ લાગે, ગમે તે નવી વસ્તુ એકડો શીખવો કઠણ લાગે છે. પહેલો એકડો શીખતા કેટલી વાર ગુજર, એ વાત છે. સહેલામાં સહેલી વાત પણ કઠણ લાગે, અને પ્રેક્ટિસથી કોઈ પણ વાત સહેલી સહેજ થઈ જાય છે, સહજ થઈ જાય છે. નાની કો તો ત્રિકાલી મેં હિ અપનાપન હોને સે ઉસે વાંચન શ્રવણ પૂજન આદિ મેં ભી અંદર સે શુદ્ધિ કી વૃદ્ધિ હોતી રહેતી હૈ. પહેલો પેરેગ્રાફ, અસ્થિરતા છે દેવાદિક પ્રત્યે, એટલે દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે. શાસ્ત્રમાં શું આવ્યું? વાંચન શ્રવણ અને દેવમાં પૂજન આવી ગયું. દેવની પૂજા કરે છે અને શાસ્ત્રમાં વાંચન શ્રવણ કરે છે. એટલે વાંચન અહીંયા શબ્દો જુદા છે, ઓલા પણ દેવાદિકની પ્રવૃત્તિ લીધી, એટલે વાત તો એક ની એક જ સીધી. જ્ઞાનીની વાત લીધી છે, જ્ઞાનીને અસ્થિરતા હોય ત્યારે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામોમાં ખેદ વર્તતે, એટલે નિષેધપૂર્વક, પણ અખંડ કે સદભાવરૂપ એટલે અખંડના આદરપૂર્વક પરિણમન હોતે હુએ ધર્મી જીવ કી બુદ્ધિપૂર્વક જે દેવાદિક પ્રત્યે સ્વરૂપ દ્રઢીભૂત કરને કે આશય કી પ્રવૃત્તિ મુખ્ય તૌર સે હોતી રહેતી હૈ. એ દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિમાં પણ સ્વરૂપને દ્રઢ કરે છે. તો તેને સ્વરૂપ કી દ્રઢતા દેવાદિક પ્રત્યે કી વૃત્તિ છે નિશ્ચય નહીં હોતી, નહીં હોતી, નિષેધ કર્યો. અહીંયા શું કહે છે જુઓ, કે જ્ઞાની કો ત્રિકાળી ને હિ અપનાપન હોને છે, એટલે શું કે અખંડનો સદભાવ હોવાથી, ત્રિકાળીમાં અપનાપન એટલે અખંડનો સદભાવ હોવાથી શબ્દો કરે છે, વાત એક નહીં, વાંચન શ્રવણ પૂજન આદિ ને બી અંદર છે વૃદ્ધિ થાય છે. ત્યાં ના પડે, અહીંયા આ પડે, શું કહેવું છે? ઓલું જ્ઞાનીનું પરિણમન છે. અને જ્ઞાનીના પરિણમનમાં એમ જ થાય છે, છતાં કેમ નિષેધ કરે છે? કે ત્યાં નિષેધ કર્યો છે એ માત્ર બાલાંશનો નિષેધ કર્યો છે. અહીંયા જે નિષેધ નથી કર્યો એ એના અંતર અંતરંગનો જે અંશ છે એને મુખ્ય કરીને નિષેધ નથી કર્યો. શું એ પરિણામમાં બે અંશ છે ને, જેમ કે સુખ ગુણ છે, એના બે અંશ શું છે? કે દુઃખ પણ છે અને સુખ પણ છે. જેટલો રાગ છે મોક્ષ માર્ગીને ધર્માત્માને એટલું દુઃખ છે, જેટલી વિતરાગતા છે એટલું
સુખ છે.
તો કોઈ વાર દુઃખની મુખ્યતાથી પરિણામનું જો કથન આવે તો એમ આવે કે દેવાદિક પ્રત્યે ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. સુખની મુખ્યતાથી કથન આવે તો એમ કહે કે નારકીમાં અસંખ્ય રોગની વચ્ચે પણ અંતર સુખરસ ઘટા ઘટી ગા,
બરોબર,
અસંખ્ય રોગની પીડા વચ્ચે પણ
અંતર સુખરસ ઘટા ઘટી સુખની મુખ્યતા.
સુખની મુખ્યતાથી વાત કરે, બે વાત પરસ્પર વિરુદ્ધ નથી. એમાં 33 માં ના પાડી અને આ 128 માં આ પાડી, વિરુદ્ધ નથી. ત્યાં શું કહેવું છે? કે જે અખંડ આશ્રિત વૃત્તિ છે એ જ સાધક વૃત્તિ છે, અને એ વૃત્તિ છે એ શુદ્ધિનું વૃદ્ધિનું કારણ છે, નિર્જરાનું કારણ છે. શુદ્ધિની વૃદ્ધિ કયો કે નિર્જરા છો, એ નિર્જરાનું કારણ છે. જે બહારનો વિકલ્પ છો જ્ઞાનીની દેવગુરુ શાસ્ત્રનો, એ શુદ્ધિની વૃદ્ધિનું કારણ નથી. એક વાત બીજી તો તમે અહીંયા શું કહેવું છે, અહીંયા એમ કેવું છે કે જ્ઞાની વાંચન કરે, શ્રવણ કરે, પૂજન કરે, જે ભાઈ જે કાંઈ કરે, પણ અંદર જે પરિણતિ ચાલે છે ને બધા બધી વખતે ઓલું તો નિમિત્ત જ પડે છે. દેવ પણ એની વિતરાગ પરિણતિમાં નિમિત્ત પડે છે, ઉપાદાન તો એવી પરિણતિ છે, એવી પરિણતિમાં ઘરેભૂત થવામાં એ નિમિત્ત પડે છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ વિતરાગતા છે, શાસ્ત્ર પદે પદે ગાથાએ ગાથે અને આખા શાસ્ત્ર નો સાર વિતરાગતા છે, પોતાને સાધક પણ વિતરાગતા છે. સાધક શાસ્ત્ર વાંચતા પણ પોતાના પરિણતિમાં અંદરથી વૃદ્ધિ થાય છે. નથી કરતા અમૃતચંદ્રાચાર્ય કહ્યું કે શું સમય સારની ટીકા કરતા મારી પરિણતિમાં વિશુદ્ધતા થાવ, ટીકાનો તો વિકલ્પ છે. સુધીની વૃદ્ધિ કેવી રીતે થાય, ગુરુદેવ પ્રશ્ન ઉઠાવતા હતા. હા, એ તો નિમિત્ત છે, અનુકૂળતાનો દ્રષ્ટિકોણ લઈને એને અહીંયા સાથે જોડવામાં આવે છે કે એનાથી પણ લાભ થાય છે. એનાથી લાભ નથી થતો અને એનાથી લાભ થાય છે, બે વાત કરે છે. છતાં વિરોધ નથી પણ અવિરોધ મને કહેવામાં આવે છે. ક્યાં તો આ ખોટું, એક ખોટું તો બે ખોટું, એક ધનીનો કથન છે. એક ખોટું બોલે છે, બીજી વાત ઉપર પણ વિશ્વાસ, એક વખત માણસ ખોટું બોલીને છેતર તેની સાચી વાત ઉપર વિશ્વાસ રહીએ ના રહીએ. પોતાના સ્વરૂપ